நமோ நுரே சௌரியந்தானம் நமோ நுரே சௌசிதானம் நமோ நுரே சௌராயிரியானம் நமோ நுரே சௌஜாயானம் நமோ நுரே சௌ திராவதி சாவணம் ஓம்காரம் எங்கும் சயோக்த நித்யம் ஜாயந்தி யோகின காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்கிலம் பகவான் மகிழம் ஊக்கமோகி மங்களம் குன்கொண்டாரி உஜயந்திரம் ஓசு மங்களம் நம சுமதி சாராய் એવી શૈલી વિધિ છે કે ઉગનાશી ગાથામાં એમ કહ્યું કે મેં સર્વ સાવધ યોગનો ત્યાગ કરી પરમ સામાયિકની પ્રતિજ્ઞા કરી છતાં શુભ ભાવ અભિસારિકા પ્રેમીને જેમ મળવા જાય એમ શુભ ભાવને મળવા જઈએ અંદરથી એ અભિસારિકા ભિષા જેવી સા સામાયિકની પ્રતિજ્ઞા પૂરણ રાગ રહિતની પ્રતિજ્ઞા કરી છતાં શુભ અભિસારિકા એટલે પ્રેમીને જે મળવા જનારી એમ રાગમાં મળવા જવું એ વ્યભિચારને મળવા જવું એમ કે એને હવે કંખેરી નાખવા મોહની સેના ઉપર વિજય મેળવવા માટે મેં કમર કસી છે કમર કસી છે કડ બાંધી છે પંચમારાના મુનિ એમ કે છે અમે તો કમર કસી છે શુભ ભાવનો અભાવ કરવા શુદ્ધ ઉપયોગ રૂપી પરિણમન કરવા કમર કસી છે એ પછી આ અધિકાર લીધો એ અધિકાર પછી આગા થઈ લીધી હવે મારે મોહની સેનાને એ મોહની સેના કોણ ગણો શુભ રાગ મોહની સેના છે વ્રતનો દયાદાનનો આદિ ભક્તિનો રાગ આવે એ મોહની સેના છે ચારિત્ર મોહનીઓ એને કઈ રીતે જીતવી એમ એ જીતવાનો ઉપાય વિચારે છે એને કઈ ઉપાય વિચારવો છે નવો નથી પણ બીજાને કેવું છે ને એ અપેક્ષા ઉપાય વિચારે છે એમ કે શ્રોતાને સાથે લઈને કે છે હવે વિચારીએ આપણે કે એને કઈ વિચારવું બાકી નથી પણ કથનનો વિકલ્પ આવ્યો શુભ અભિસારી વ્યભિચાર છે એનું મૂળ નિકંદન કરવા ગર્ભ બાંધી છે એના પછી આ અધિકાર લીધો એ રાગની સેનાને કઈ રીતે જીતવી એમ ઉપાય વિચારે છે જો જાણઈ અરંતમ દવત્ત ગુણત્ત પજય તે હિં સો જાણઈ અપાણમ મોહ ખલુ જાય તસ્લયમ જે જાણતો અહંતને ગુણ દ્રવ્યને પર્યયપણે તે જીવ જાણે આત્મને તો સ્મોહ પામે લઈ ખરી. એક બાજુ એમ કે પરદ્રવ્યનું કાંઈ પણ વિચારવો હોય એ બધો વિકલ્પ છે. પર દવાઓ દુગઈ પોતાના સ્વભાવના આશ્રય પરદ્રવ્યનો કાંઈ પણ વિચાર એના દ્રવગુણ પર્યાયનો કરવો. અરે પોતાનો જે સ્વભાવ છે દ્રવગુણ પર્યાય ત્રણનો વિચાર કરવો હોય તો શુભરાગ વિચાર છે, અનાવશ્યક છે. પરના દ્રવગુણ પર્યાય વિચારવા એ તો શુભભાવ છે, પણ અહીંયા આવે છે એટલી વાત અંદર લીધી છે. અયંતના દ્રવગુણ પર્યાયનો વિચાર આવે છે, આવે છે એનો હેતુ બીજો છે. હેતુ કંઈ ત્યાં રોકાવું એના વિચારમાં એમ નહીં. એનું તાત્પર્ય તો પોતાની પર્યાયને દ્રવ્યમાં ભેળવી અને ગુણને દ્રવ્યમાં ભેળવી નિર્વિકલ્પ વિતરાગતા પ્રગટ કરવી એ એનું તાત્પર્ય છે. સમજાય છે કે આવી વાત જેવી છે. એ ભાઈએ લીધું છે દૂરદૃષ્ટિ પ્રકાશમાં આ બોટ કે ભાઈ અરિયંતા દ્રવગુણ પર્યાય તો પરદ્રવ છે, એનાથી આત્માને લાભ થાય. દૂરદૃષ્ટિ પ્રકાશમાં છે એ આમ ભાતીથી આવે છે. વચ્ચે છે તો એ શુભભાવ અભિસારી કા વ્યભિચાર નહીં બળવા જવું. પણ એનું તાત્પર્ય તો એનાથી ખસી પર્યંતના દ્રવગુણ પર્યાયના ભેદથી પણ ખસી અને પોતાના દ્રવગુણ પર્યાયમાં મનના વિકલ્પથી જાણી લેવું, વિકલ્પથી જાણવું. પોતાને ત્રણને પણ પછી તેને પર્યાયને દ્રવ્યમાં સંભાળવી અને ગુણને દ્રવ્યમાં સંભાળવી એનું નામ વિતરાગી અવ્યભિચારી વિતરાગી પર્યાય છે. એમ અહીંયા બતાવવા માગે છે. ટીકા જે ખરેખર અરહંતને દ્રવ્યગુણ પર્યાયપણે જાણે છે ન્યાય ખરેખર શબ્દ વાપર્યો છે, છે પરદ્રવ્ય. પણ પરદ્રવ્યને પણ જે રીતે છે તે રીતે જે ખરેખર અરહંતને દ્રવ્યપણે ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે ખરેખર આત્માને જાણે છે. એવી જાય તો વાત લીધી છે. એ પરદ્રવ્યને જાણે છે એવું તો અનંત વાર જાણ્યું છે પરદ્રવ્યને અગિયાર જાણવામાં, પણ આ વાત તો એવી લીધી છે કે જેને આને જાણ્યું એ જાણીને આત્મામાં જાણવાનું કરશે એવા જીવને લીધો છે. તે પણ પંચમહારાનો જ જીવને માટે કયું છે કેનારે. હંસ મારા ના જીવને માટે સના ખરેખર તો અપ્રતિબુદ્ધ છે તેને માટે આ છે એમ કે છે. અને એ અપ્રતિબુદ્ધ પણ પંચમારાનો ગુરુ સંત એને સત કહે છે એટલી પ્રતિ અપ્રતિબુદ્ધ પ્રતિબુદ્ધ પામે જ છે. આડત્રી ગાથામાં લીધું છે ને, બાણુમાં લીધું છે, પ્રવચન સાર બાણુ પામે જ છે. અને તે કેવું અપ્રતિહત. એવી ધીરજની વાતો છે. જે ખરેખર અરહંતને જાણે છે, દ્રવગુણ પર્યાય નહીં, તે ખરેખર આત્માને જાણે છે. વાત એ જ લીધી છે. એ જાણવા માટે એને એટલું જાણવા માટે જાણવું નથી એને લીધું. અયંતના દ્રવગુણ પર્યાયને જાણે છે, તે આત્માને જાણે છે. એ અપેક્ષા લઈને એને પરદ્રવ્યનું જ્ઞાન પહેલું કહ્યું છે. છતાંય પરદ્રવ્યનું જ્ઞાન છે એ તો વિકલ્પ ને પરપેક્ષિત છે. કેમ એમ છે કે બંનેમાં નીચેથી તફાવત નથી? ભગવાનનો આત્માનો દ્રવગુણ પર્યાય અને પરમેશ્વરના દ્રવગુણ પર્યાય વસ્તુથી તે ફેરફાર નથી. બંનેમાં ખરેખર તફાવત નથી. નિયમસારમાં તેમ એ કહ્યું છે ને કે સીધના આઠ ગુણ છે એવા સંસારી જીવને આઠ ગુણ છે. એ છે એ કઈ વ્યક્ત પણ નથી. કહ્યું છે ને એવા સીધને આઠ ગુણ છે એવા જીવને છે, સંસારીને પણ છે. સહિત પણ શક્તિ રૂપની વ્યક્ત રૂપની મંડિત સહિત નથી ત્યાં. વસ્તુ જેવી છે, વસ્તુ એવી છે કે સીધના આઠ ગુણ એની સ્વરૂપે વસ્તુ જ છે. એમ કહ્યું કે આઠ ગુણ સીધને તો પર્યાય પણ છે, એમ આને પર્યાય પણ છે એમ નહીં, પણ એનો સ્વભાવ જ એવો છે. આઠ ગુણ સંપન્ન શક્તિ સામર્થ સત્તાનું સત્વ છે એનું. એથી સિદ્ધ જેવા સંસારી કહેવામાં આવ્યા છે. વિતરાગની વાતો ભારી આવી છે. ખરેખર આત્માને જાણે છે એમ લીધું નાઈટ બાદલ. અર્યંતના દ્રવગુણ પર્યાયને જાણે એની જાણવાનું જે લક્ષ્ય કર્યું હતું એ પોતાના આત્માને જાણવા માટે કર્યું હતું. ત્યાં જાણીને રોકાવું છે. એ માટે નહીં. કારણ કે બંનેમાં નીચેથી તફાવત નથી. જુઓ તો અર્યંતને તો પ્રગટેલ પર્યાય છે અને આત્મામાં તો પર્યાય પ્રગટ નથી. એની આવી ઓલાની વાત સિદ્ધ જેવા સંસાર. પર્યાય વ્યવહાર છે. સિદ્ધ વ્યવહાર, મોક્ષ માર્ગ વ્યવહાર, મોક્ષ સંસાર વ્યવહાર. હા હા વસ્તુ તો સિદ્ધ સ્વરૂપી છે, એનો સ્વભાવ જ એવો છે અને ત્રિકાલી તે શુદ્ધ છે. આ જેમાં ઉદય ભાવ તો નથી પણ જેમાં ક્ષયક ભાવે નથી એવું જ એનું સ્વરૂપ જ છે. ક્ષયક ભાવે પ્રગટેલા સિદ્ધુને જીવને એવું કીધું, એ તો શક્તિના સ્વભાવને પૈસા કીધું. સમજાય છે કઈ? હા, સીધ એવા સંસારી વસ્તુ તો એવી છે, ફક્ત અહીં પ્રગટિ છે અને આ પ્રગટિ પર્યાય ને, પણ એ વિષય પર્યાય ઉપરનું લક્ષણ નથી અહીં. વસ્તુ છે ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ, ધ્રુવ પરમ સ્વભાવ ભાવનું અસ્તિત્વ એ પૂરણ શુદ્ધ છે, એમાં સિદ્ધને અને એમાં કાંઈ ફેર નથી. અહીં અરિહંતમાં અને આત્મામાં કાંઈ ફેર નથી એમ કીધું. અરે ભાઈ, એનું કારણ છે એના અંદર વિશ્વાસ, વિશ્વાસમાં અંદર બે. ભલે ભગવાનને પ્રગટ થયેલ છે પણ હું તેવો જ છું. આ પ્રગટ અપ્રગટની કોઈ અપેક્ષા વિના. વિશ્વાસ દ્રષ્ટિમાં પૂર્ણાનંદના પૂરણ પ્રભુ છે, જેવા અર્યંત છે તેવો હું છું, જેવા સિદ્ધ છે તેવો હું છું. ત્યાં આગળ દ્રવ્યના સ્વભાવનું અસ્તિત્વ જે પૂર્ણ શુદ્ધ છે એનું ત્યાં જોર આપ્યું છે. અંતરના વિશ્વાસમાં સિદ્ધ જીવો છું, અર્યંત જીવો છું, એમ જેને જાણ્યું છે તેને આત્માને જાણ્યું. કારણ કે બંનેમાં ખરેખર તફાવત નથી. કઈ રીતે તફાવત નથી? વસ્તુ સ્વભાવ જ છે એવડો બસ. અને એવો સ્વભાવ જેને જાણ્યો એને અર્યંતની પર્યાય પ્રગટ થવાની છે. અહીં તો અપ્રતિહત દ્રવ સ્વભાવ છે, પૂરણ જેમ એમ એનું પ્રતીતિ સ્વજ્ઞેયના પર્યાયમાં જ્ઞાન થયું. એવડા મોટા પ્રભુનું જ્ઞાન એક સમયની પર્યાયમાં પૂરણ દ્રવ્યનો પ્રતિભાસ, દ્રવ્ય આવ્યું નહીં. પણ દ્રવ્યનું જેટલું જેવડું સ્વરૂપ છે એવડું એની પર્યાયમાં આવી ગયું. એથી વિશ્વાસ અંદર જાયો છે અંદર કે બે માં કઈ તફાવત નથી. આવું છે કહેવાની શૈલીની રીત આ છે, બીજી રીતે એની શૈલી છે જ નહીં. વળી અરંતનું સ્વરૂપ હવે બેને સરખા છે એમ કેમ કહ્યું અને એની હારે કેમ આત્માને મેળવું? કે અરંતનું સ્વરૂપ છેલ્લા તાપને પામેલા સુવર્ણના સ્વરૂપની માફક સોનાને તાપ આપતા આપતા છેલ્લાના છેલ્લું 16 વર્ષનું સોનું થાય એમ ભગવાનના આત્માને 16 વર્ષનું સોનું થયું છે. હા હા એ દ્રવ સ્વભાવમાં એકાગ્રતાના તાપ આપતા પર્યાયમાં 16 વર્ષનું સર્વજ્ઞ અનંત આનંદ પર્યાય પણ એ પ્રગટ્યા છે. છેલ્લા તાપને પામેલા સુવર્ણના સ્વરૂપની માફક સોનાના સ્વરૂપની માફક 16 વર્ષનું પામેલા સુવર્ણના સ્વરૂપની માફક પરિસ્પષ્ટ સર્વ પ્રકારે સ્પષ્ટ પરિસ્પષ્ટ છે ને એકલો શબ્દ નથી સંસ્કૃત ઉપસર્ગ છે પરિસ્પષ્ટ જીવું દ્રવ્યને ગુણ પૂર્ણ પરિસ્પષ્ટ પર છે તેવી અહીં પર્યાય પરિસ્પષ્ટ છે. હા હા સર્વ પ્રકારે સ્પષ્ટ છે પછી નોર્થ કર્યો તેથી તેનું જ્ઞાન થતા સોનાના સૂરું તાપ આપતા છેલ્લું જેમ 16 વર્ષનું થયું એમ ભગવાનનું પર્યાયનું સ્વરૂપ અંતરના ધ્યાનના તાપ આપતા 16 વર્ષનું થઈ ગયું પૂરું પ્રભુનું તેથી તેનું જ્ઞાન થતા જુઓ હવે શું કે છે સર્વ આત્માનું જ્ઞાન થાય છે એમ કીધું બધા આત્મા એવા છે. હા 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 સાધારણ વાસ નથી બાપુ અને ભાવ સર્વ આત્મા અભવ્યનો લીધો આમાં એક સર્વ જીવ છે સિદ્ધ સમ સર્વ આત્માનું જ્ઞાન આત્મા આવો છે પરિપૂર્ણ દ્રવગુણને પર્યાય જેને પ્રગટ થઈ ગઈ છે એવા સર્વ આત્માઓ છે. આ મને પ્રગટ નથી પણ એ પ્રગટ સદાની શક્તિ છે તેથી પ્રગટ થશે જ એથી તે સર્વ આત્મા તેવા સરખા છે. હવે ત્યાં દ્રવ ગુણ ને પર્યાય ત્રણની વ્યાખ્યા કરે છે. અન્વય તે દ્રવ છે ઈનો એનાર તે દ્રવ છે અન્વય નામ તે રહે છે તે દ્રવ છે. અન્વયનું વિશેષણ તે ગુણ છે તે રહેનાર 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 તેનું વિશેષણ એટલે ગુણ દ્રવ્ય તે વિશેષ છે અને એનો ગુણ તે વિશેષણ છે. અન્વયના વ્યતિરેકો તે પર્યાયો છે દ્રવ્યજી છે 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 તેની ભિન્ન ભિન્ન વ્યતિરેક અવસ્થાઓ તે પર્યાય છે. હા હા જયસન આચાર્ય બીજું કીધું હતું ટીકામાં ચેતન છે તે દ્રવ્ય છે ચૈતન્ય છે તે ગુણ છે, તો કેવળ જ્ઞાન આદિ તે વિશેષ ગુણ છે, અસ્તિત્વ આદિ સામાન ગુણ છે સંસ્કૃત નહીં. કેવળ જ્ઞાન આદિ, કેવળ એકનું જ્ઞાન આદિ એ વિશેષ ગુણ છે, અને અસ્તિત્વ છે એ બીજામાં પણ છે, માટે અસ્તિત્વ આદિ સામાન ગુણ છે. અને શરીર પ્રમાણે આત્મપ્રદેશોની આકૃતિ છે તે તેની વ્યંજન પર્યાય છે. અને અગુરુ લઘુ ગુણની સદગુણ હનિવૃદ્ધિ આદિ એની એને પર્યાય છે, તે અર્થ પર્યાય છે. પણ તે દ્રવ્યના જે અન્વય તરીકે કેવળ જ્ઞાનાદિના ગુણ તરીકે કહ્યું, વિશેષ અસ્તિત્વાદિના સમાન કહ્યું, એની આકૃતિના પ્રદેશને વ્યંજન પર્યાય અને અગુરુનો ગુણ અર્થ થાય. પણ એ બધાનો આધાર એક દ્રવ્ય છે એમની પાછળ. એનો આધાર વસ્તુ એક છે, ભેદ બધી કે બધ છે. સંસ્કૃત પણ છે આધાર, પછી મૂળલી દુનિયા દ્રવ્ય છે અંદર. ઉલકોની પર્યાયમાં છે, પર્યાય સ્વરૂપ પૂર્વ લક્ષણ ગુણ પર્યાય આધારભૂતમ અમૂર્તમ અસંખ્ય પ્રદેશ પ્રદેશ નાખ્યા પાછા. હા, જૈસા ના ચટીકાઈ અસંખ્ય પ્રદેશી. હા, એવા દ્રવગુણ પર્યાય વાળો એનો જે આધાર વસ્તુ છે તે દ્રવ છે. આવું જૂનું હોય માણસને. હવે સુતસાગર કે છે કે અત્યારે તો શુભ ઉપયોગ હોય, અરે પ્રભુ શું કરે છે. અત્યારે તો શુભ ઉપયોગ જ હોય બસ એમ કે છે. હા હા, અને બોલાય વળી વિદ્યાનંદ એ મોટું ગણાય છે, 10,000-20,000 માણસ સભા મોટી ભરાય છે વ્યાખ્યાની જબરો. એને વળી ઉપદેશ સંત મજમ છે ને 15મી ગાથ, એ ઉપદેશ નો અર્થ અખંડ પ્રદેશી દ્રવ્ય એમ લીધું કહું. હા હા, એમ નથી. આવું જે પૂર્ણ સ્વરૂપ છે તે કથન છે, તે દ્રવ્ય શું છે, અને પૂર્ણની પ્રાપ્તિ છે તે ભાવ શું છે. આ ખરેખર તો આમ છે, ઉપદેશ કથન સંત મહાબેરી વાંધા ઉઠ્યા જઈ વિદ્યાધર છે, એને અર્થ કયો છે એ સાધુ દિગંબર વિદ્યાધર છે, નાની ઉંમરનો 32 વર્ષ, એમાં એના વખણાય છે બહુ. એને અર્થ કયો છે કે સૂત્ર લેવું, ઉપદેશમાં અખંડ પ્રદેશમાં લેવા, એ સૂત્ર એ વિશેષણ જૈન શાસનનું છે. એ વિશેષણ ઉપદેશ અખંડ પ્રદેશ આત્માનું વિશેષણ નથી, સમજાણું. ઉપદેશ એમ કહીએ અખંડ પ્રદેશ તો આત્મા વિશેષણ થઈ ગયો, પણ ઉપદેશ એ જૈન શાસન વિશેષણ. જૈન શાસનમાં કથન આવે છે અને ભાવ શું છે તે જૈન શાસન છે. આઈ કે છે જૈસન આચાર ના દ્રવ ગુણ પર્યાય, પણ એનો આધાર દ્રવ્ય એમ કીધું. અને અહીંયા મર્ચંદર આચાર્ય કહ્યું કે અન્વય તે દ્રવ છે, અન્વય નું વિશેષ ગુણ છે, અને વ્યક્તિ એક ભિન્ન 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 દશા પર્યાયો છે. સર્વત્ર વિશુદ્ધિ વાતી ભગવાન અરહંતમાં, અરહંતના સ્વરૂપનો ખ્યાલ કરતા જીવ ત્રણેય પ્રકારમાં સમયને, ત્રણ પ્રકાર સમય એટલે દ્રવ સમય, ગુણ સમય ને પર્યાય સમય. પોતાના મન વળી કળી લે છે, વિકલ્પ છે ને જીવા. શું કીધું ઈ? અરિહંતના દ્રવગુણ પર્યાય મન વળી કળી લે છે, કારણ કે ત્યાં વિકલ્પ છે. પરદ્રવ્યના ગુણ દ્રવ્યગુણ પર્યાય છે ને, એટલે મન વળી કળી લે છે એમ કીધું. આત્મા વળી જાણી લે છે કેમ નહીં? મન વળી કળી લે છે કોને? ભગવાનના દ્રવગુણ પર્યાય એવા નહીં, ખ્યાલ કરતા પોતાને પણ મન વડે કરી લે છે. પોતાને પણ મન વડે કરી લે એટલે જે વિકલ્પ છે ત્યાં, એને મન વડે કરી લે છે. છે અરંતા ખ્યાલ કરતા જી દ્રવગુણ નિજ આત્માને પોતાના મન વળ્યું, અને આત્માને પણ ભેદ છે ને ત્રણેય પડ્યા. અન્વય તે દ્રવ છે, અને વિશેષણ તે ગુણ છે, વ્યતિરેક તે પર્યાય છે. એ પણ પોતાના મનમાં કળી લે છે, હજી વિકલ્પ છે. ત્યાં સુધી હજી સમ્યક દર્શન નથી. પરમાત્માને મન વળી કળી લે છે તો પડદર્યું છે માટે, પણ અહીંયા તો પોતામાં ત્રણ પીડ્યા ને, ત્રણ પીડ્યા માટે વચન વિકલ્પથી હજી કળી લે છે, અનુભવથી હજી કળી લે છે એમ નથી. માણિકચંદજી આવું સમજાય છે કે નહીં? હવે હવે પોતાના મન વળી કરી લે છે, સમજી લે છે, કળી લે છે, અર્થ લીટી કરીને એટલી આમ કે કળી લે છે કહો, સમજી લે છે કહો, જાણી લે છે તો તે આ પ્રમાણે પોતામાં આવ્યું. આ ચેતન છે એવો જ અન્વય. અન્વય એટલે દરેક હો. આ ચેતન છે, આત્મા છે, તે અન્વય છે, દ્રવ છે. ચેતન છે, તે દ્રવ છે. અન્વયને આશરી રહેલું ચૈતન્ય એવું જે વિશેષણ તે ગુણ છે. સારું નાખ્યું જૈસન આચાર કરતા આશે. ચેતન તે દ્રવ, ચૈતન્ય તે ગુણ, ચેતન તે સત, ચૈતન્ય એ સત્વ, એ સતનું સત્વ. ચેતનનું ચેતનપણું, ચેતનનું ચેતનપણું, ચેતન જે છે, ચિંદ્રેવ છે, ચૈતન્ય છે, તે એનો વિશેષણ ગુણ છે. હજી આ મન વડે કરી લે છે એનું હો. અને એક સમય માત્ર ની મર્યાદા વાળું. હા હા હા, એક સમય માત્ર ની મર્યાદા વાળું, જેનું કાળ પૈમાણ હોવાથી પરસ્પર અપ્રવત કર્યા એકબીજામાં પ્રવૃત્તિ નથી, બિન સ્વતંત્ર એવા અન્વયના વ્યતિરેકો ભિન્ન ભિન્ન તે પર્યાયો છે કે જેવો ચીજ વિવર્તનની ગ્રંથિઓ છે. હા હા હા, ગાંઠ છે પર્યાય, પણ એને ગાંઠ કીધી છે. અનંતી પર્યાય છે ને. દ્રવને ગુણ ગાંઠડો છે મોટો. પર્યાય છે તે ગાંઠ છે મોટી, અનંતી પર્યાયની ગાંઠ છે, ગ્રંથિ છે. પણ ગ્રંથિ ભેદી નહીં હોય અહીંયા. હા હા હા, ચેતન તે દ્રવ છે, અન્વય છે, અને ચૈતન્ય તેનો ગુણ છે. હા હા હા, અને તેની અનેરી અનેરી વ્યતિરેક ભિન્ન ભિન્ન અવસ્થા જેનું એક સમય માત્રનું માપ છે, પરસ્પર અવ્યક્ત ભિન્ન ભિન્ન છે, એકબીજામાં પડતા નથી, એવા અન્વયના દ્રવ્યના ભિન્ન ભિન્ન ભાવો તે પર્યાયો છે. હા હા, કે જેવો ચીજ વિવર્તનની આત્માના પરિણમનની ચીજ વિવર્તનની ચીજ ગુણદ્રવ્યની નહીં, ચીજ વિવર્તન વિશેષ એ આત્માના પરિણમનની ગ્રંથિઓ છે. નીચે ગ્રંથિ એટલે ગાંઠ કરી. હા 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 હા, પર્યાયને ગ્રંથિ કીધી, ગાંઠ છે પર્યાય ગાંઠ છે, ઓલો મોટો ગાંઠડો છે. હા હા હા, જે પર્યાય ગમતી છે એનો જે વિકલ્પ કરે છે નિર્ણય, પણ નિર્ણય છે એ અનંતી પર્યાયો છે અને ગ્રંથિ છે. અનંત 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 છે એ પોતે ગ્રંથિ છે એમ નિર્ણય કરે વિકલ્પથી. ભલે થાય, પણ થાય એક સમય અનંત છે ને, એક સમય અનંત છે ને, એક સમય એક જ છે એમ નથી. માટી પર્યાય અનંત છે તેને ગ્રંથિ કીધી છે, ગાંઠ રાખી છે. હા, પર્યાય છે એની એ નક્કી કરે છે. ધ્રુવ ની પર્યાય ધ્રુવ ક્યાં, ગુણ નહી ક્યાં છે, પર્યાય છે આ ગ્રંથિ. અનંત અનંત પર્યાય ની ગાંઠ છે એ ચીજ વિવર્ત. પર્યાયો શુદ્ધ જ છે, પણ એની અહીંયા શુદ્ધ શુદ્ધ નો વિચાર નથી. અહીં તો ચીજ વિવર્તની પર્યાયો અનંતી છે, તે ગાંઠ છે. બસ પછી ભેળવી દેશે ત્યારે વિકલ્પ ને છોડ, પર્યાય ભેળવીને દરમિયાન ભેળવી દેશે. આ તો ચીજ વિવર્તની છે, ભલે મલિન નો પર્યાય આવે, અનંતી પર્યાય છે ને એ સમય, અનંતી સમય ની ગાંઠ છે. હવે એ રીતે ટેકાલીને પણ ટેકાળી એક આત્માને પણ એક કાળે કરી કળી લેવો તે, એક કાળે કળી લેતો તે, હજી બધી વિકલ્પ છે. ભલે એમાં મલિનતા રાગાદી હોય અમુક બધું, પણ આખો આખો પર્યાય ગ્રંથિ છે એમ, વ્યતિરેક ભિન્ન ભિન્ન, કારણ કે એટલી નિર્મળ થાય એમાં કઈ પર્યાય જેટલી છે એ બધી ગ્રંથિઓ છે, ગાંઠ આખી છે. ભગવાન દ્રવગુણનો તો ગાંઠડો છે, આ એ ગ્રંથિ છે, ગાંઠ છે. આટલું અસ્તિત્વનું સત્તાનું, આટલું અસ્તિત્વનો હજી સ્વીકાર મન વળી કરે છે. એટલો એનો અર્થ એ થયો. કે એ વખતે પાંચ ઇન્દ્રિયના વિષય તરફનો લક્ષ્ય છૂટી ગયો છે. ફક્ત મનથી કળી લે એનો સંબંધ રહી ગયો છે. પાંચે ઇન્દ્રિયોના વલણ વાળી જે દશા, આ મનથી કળી લે છે એમાં એ દશાઓ છૂટી ગઈ છે. સમજાય છે? આમાં ફક્ત અંતર્મુખમાં છે વિકલ્પ, મનની સાથેના સંબંધમાં વિકલ્પ, આ બધું બંધ થઈ ગયું. ઇન્દ્રિયો તરફનું લક્ષ્ય ત્યાં અટકી ગયું છે. અહીંયા તો હજી અનુભવ કરવા પહેલા એને આવો એક મનમાં સંબંધનો સૂક્ષ્મ વિકલ્પ હોય છે. જેની વાત છે પણ સામે છે ને. વિતરાગ માર્ગ બહુ જીણો છે બાપુ. એ રીતે ત્રિકાળીને પણ, એક સમયને તો ઠીક, પણ ત્રિકાળીને પણ, આત્માને પણ એક કળા એક કળી લેતો એ જીવ, જેમ મૂર્તિઓને ઝૂલતા હારમાં સંક્ષેપવામાં આવે છે, આ એમ કહ્યું. મૂર્તિઓના ઝૂલતા હાર મૂર્તિને હારમાં સમાવેશ કરી દે છે, તેમ ચિત્ત વિવર્તોને ચેતનમાં જ સંક્ષેપે છે. મૂર્તિને ઠેકાણે પર્યાય લેવી અને મૂર્તિની સફેદાઈને ઠેકાણે ગુણ લેવો, પ્રથમ તો ચિત્ત વિવર્તોને ચેતનમાં જ અંતર્ગત કરીને, એ તરફનો ઝુકાવ કરીને, એમ અને વિશેષણ વિશેષપણાની વાસનાનું વિશેષ દ્રવ્ય અને વિશેષણ ગુણ, વિશેષ ચેતન અને વિશેષણ ચૈતન્ય એવી વાસનાનું વલણ કલ્પના અભિપ્રાય, અંતર ધ્યાન છે. તિરુધામ એટલે પર્યાય નું દ્રવ્યમાં ભળી જવું, દ્રવ્ય તરફ ભળી જવું, એ અંતર ધ્યાન. હા હા, તિરોધામ અદ્રશ્ય થવું, ભેદ છે અદ્રશ્ય થઈ જવું. પર્યાયનો ચિદવિવર્તની ગાંઠનો ભેદ છે એ અદ્રશ્ય થઈ જવું. હા હા, અંતરના અંતરના મનના વિકલ્પમાં, મનના વિકલ્પમાં ચિદ વિવર્તનની જે લક્ષ હતું તે છૂટીને અંદરમાં લઈ થઈ ગયો. હા હા હા, એ પર્યાયને અંદરમાં ઝુકાવી એ ઝુકાવવામાં કે મલિન પર્યાય ઝૂકી નથી અંદર. હા હા, અંતરહિત કરવામાં આવે છે તેમ ચૈતન્ય ચેતનમાં જ અંતર્ભૂત કરીને, જેમ ધોળાશને હારમાં અંતરિત કરવામાં આવે છે ધોળાશી ગુણ, તેમ ચૈતન્ય ચૈતન ગુણ તેને ચેતનમાં એટલે દ્રવ્યમાં, ગુણને ચેતનમાં જ અંતર્ભૂત કરીને, જેમ કેવળ હારને જાણવામાં આવે છે. હા હા હા, મોતીને ગુપ્ત કરી ભેદને પર્યાયને, સફેદને પણ ભેદ દૂર છોડી, એકલો અંતર્ભૂત પ્રભુ આત્મા દ્રવ સ્વભાવ ઉપર જ અનુભવ થયો. આ હારને જાણવા તેમ કેવળ આત્માને જાણતા, ત્રણ ભેદ પણ જ્યાં છૂટી ગયા છે. હા, આવી જેની વાતો હવે ભાજીતાળમાં નથી મળતું, ભાઈ કીધું હવા મુખમ. ચેતન અને ચૈતન્ય એવા જે વિશેષનું વિશેષણ, એને અંતરિત કરીને અભેદ કરીને, જુદું જુદું છે તેનો વિકલ્પ છોડીને. હા હા હા, ચેતન છે ના ચૈતન્ય છે એવો જે વિશેષ ને વિશેષણનો વિકલ્પ અંતર્ભૂત કરીને, હા હા, અંતરમાં વાળી દઈને. હા 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 હા, જેમ કેવળ આત્માને જાણતા, તેની ઉત્તરોત્તર ક્ષણે, હા હા હા, મનના વિકલ્પથી પણ છૂટીને અભેદમાં જાય છે ત્યારે ઉત્તરોત્તર ક્ષણે કરતા કર્મ ક્રિયાનો વિભાગ ક્ષય પામતો જતો. હા હા હા, આત્મા કરતા છે અને પરણતી તેની ક્રિયા અથવા કાય છે, એ બધો વિભાગ છે પણ પૂછું. હા 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 હા, જો કે એ વખતે સમ્યક દર્શનનું પરિણમન ષટકારથી પરિણમે છે, પણ ષટકારક આ ભેદનું લક્ષ નથી. હા હા, છે કરતા કર્મ ક્રિયા છે તો થઈ, બોલ શું કીધું. સમ્યક દર્શન નિર્વિકલ્પ થતા એ સમ્યક દર્શનની પર્યાય ષટકારક રૂપે પરણમે છે સ્વતંત્ર, પણ અહીં કરતા ક્રિયાનો ભેદ જે છે, કરતા આત્મા અથવા પર્યાય, ખરેખર તો બધું કરતા પણ પર્યાયમાં છે, દ્રવ્યમાં કરતા પણ છે નહીં, ભાષાથી કહેવાય છે. કરતા દ્રવ છે એમ પર્યાય કરી એ બધી વાતો વિવે છે. બાકી બધી પર્યાય ઉપરનું જ બધું કરતા કર્મ ક્રિયા કારકો છે એ ક્રિયાના છે. શું કીધું એ જે કરતા કર્મ કર્મ સંપ્રદાન પાદ અધિકરણ એ ક્રિયાના કારકો દ્રવ્યના નહીં પરિણતિના કારક છે પર્યાયના કારક છે. એ પર્યાયના કારક રૂપે પરણમે છે પણ આમ આ કરતા છે આ કાય છે આ ક્રિયા છે એ ભેદ ત્યાં નથી. હા 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 ભાઈ કરતા કર્મ ક્રિયાનો વિભાગ છે. હજી 10 મિનિટ ક્ષય પામતો જતો. શું કીધું? અહીં તો ક્ષય પામતો જતો. ઉપશમ થતો હોય ફળ એ નહીં. મોહ ખળું જાય તસ લયમ. હા 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 અંતર્મુખના દ્રવ સ્વભાવ તરફ અભેદ તરફ જતા પર્યાય અથવા આત્મા કરતા કરતા એટલે પર્યાય પર્યાય કરતા અને આ પર્યાય કર્મ એવા ભેદ ક્ષય પામે છે. છતાં પ્રણમનમાં છે ભેદથી ક્ષય પામે છે. શું કીધું? એ કરતા કર્મ ક્રિયા ભેદનું ક્ષય પામે છે. છતાં એ સંગત દર્શનની નિર્મળ પર્યાય ષટકાર રૂપે પ્રણમે છે પણ ત્યાં ભેદ ઉપર લક્ષ નથી. આવું છે. દિગંબર શાસ્ત્રો વિતરાગના કેવળીના કેળાએ પૂછા એના ગંભીર છે. એ કરતા કર્મ ક્રિયાનો વિભાગ ભાગ એમ કહ્યું છે ને કરતા કર્મ ક્રિયાનો વિભાગ ક્ષય પામતો જતો હોવાથી આ નિષ્ક્રિય ચિહ્ન માત્ર ભાવને પામે છે. પર્યાયમાં પામવું તો પર્યાયમાં ને. હા 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 નિષ્ક્રિય ચિહ્ન માત્ર જે ભાવ એ ટીકાળી તેને પર્યાયમાં પામે છે. હા 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 અધિકાર છે કે ઝીણો લાગ્યો વસ્તુ છે. એ વિભાગ ક્ષય પામતો હોવાથી જતો હોવાથી નિષ્ક્રિય ચિહ્ન માત્ર ભાવ વસ્તુ ટીકાવ તેને પામે છે પર્યાયમાં અનુભવાય છે. નિર્વિકલ્પ પર્યાયમાં ચિહ્ન માત્ર ભગવાન અનુભવાય છે. અનુભવાય છે તો પર્યાય પણ તેના લક્ષમાં છે ને એથી એને એને અનુભવે છે એમ કહેવામાં આવે છે. હા 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 સમજાણું કઈ. નિષ્ક્રિય ચિહ્ન માત્ર ભાવ. હા હા એકોર એમ કહે કે કેવળ જ્ઞાનની પર્યાય પણ ષટકાર રૂપે પ્રણમે છે. અનંત દ્રવ્યોની એક સમયની જે જે સમયની પર્યાય કાળે એ ષટકારકથી પરણમે છે. એ તો એક સ્વરૂપ તરીકે એનું બતાવ્યું પણ એના ભેદ છ પ્રકારને આ કરતા ના કર્મ ને એવો ભેદ ત્યાં વિકલ્પ છે નહીં. હા 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 આવી ગાથા આવી ભાઈ પ્રવીણભાઈ. તમે આવ્યા નો રેન્ક. હા હા, બે જણા તો આવ્યા થયા હો રાજકોટ, રાજકોટ મુંબઈ નહી. એક ચંદુભાઈ નતા આવ્યા, એ કઈક માથું દુખે એમ કેતું. હા હા, ત્યાં તો બહુ માણસ કરું. હા, ત્રીસ વ્યાખ્યાન થયા છે. હા હા, નિષ્ક્રિય ચિન્હ માત્ર ભાવ એટલી વસ્તુ તેને પામે છે એટલે પર્યાયમાં તેનો અનુભવ થાય છે. અને એ રીતે મણીની જેમ જેનો નિર્મળ પ્રકાશ અકંપણે પ્રવર્તે છે પ્રભુનો. હા 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 હા, અકંપણે પ્રવર્તે છે એ પર્યાયમાં. એવા તે ચિન્હ માત્ર ભાવને પામેલા જીવને મોહાંધકાર મોરૂપી અંધારને આશ્રય નહીં હોવાથી આ અભેદમાં આશ્રય ગયો, તેથી મોહના અંધકારને અને પ્રકાશમાં ગયો આશ્રય, એમ તેથી કહ્યું ને. નિર્મળ પ્રકાશ અકંપણે પ્રવર્તે છે એની સામે લીધું. નિર્મળ પ્રકાશ અકંપણે પ્રવર્તે છે એવા પામેલા જીવને મોહ અંધકાર, આ વિકલ્પરૂપી અંધકાર છે એ તો જાણનાર નથી, એવા મોહાંધકારને નિરાશ્રયપણાને લીધે મોહને કોઈ આશ્રય રહ્યો નહીં, વિકલ્પને કોઈ આધાર રહ્યો નહીં થવાનો, એને લીધે અવશ્ય એ પ્રલય પામે છે. આ ત્યાં એ વિકલ્પ છે એ મોહ છે, મોહ છે આચારિત મોહ છે, જે મિથ્યાત્મ મોહ છે એ તો પેલો આમ ગયું એટલે વિશેષ રસ ઘટી ગયો, પણ હવે ઊંડો ઊંડો જરીક રસ હતો થોડો એ પણ અંદર ઘટ નાશ થઈ ગયો. મોહ અંધકાર નિરાશ્રયપણાને લીધે હવે 79માં એમ લીધું કે શુભભાવ અને અભિસારિકાના પ્રેમને મળતો ભાવ એનું નિકંદન કરવા હું તૈયાર થાઉં છું. અને પછી કથા લીધી, પછી પ્રથમની પછી ભીસોળા સમ્યક દર્શનની પામવાની નિર્મદશા આ છે, અને એ દશા આગળ ચારિત્રને પામવાની પણ આ સ્થિતિ છે. નહી તો રાત તો ચારિત્રને લીધી હતી સમજાણો. હા હા હા, પણ મૂળમાંથી ઉખેડીને સમ્યક દર્શન અપ્રતિહત થાય છે એ બતાવવા ગાથા ચારિત્રનો નિકંદન કરવું છે મોહનું. છતાં આ વાત લીધી, આ કર્યું છે અને પછી લેશે એકાશીમાં રાગદ્વેષને એકાશમ લેશે ને. જેવો ભગત મોહમલો દોષ નથી, જેથી રાગ દોષ જો અપાણંગ ન હોય શું ત્યાં રાગદેશ ઘટાડો લેશે અથિરતાનું. આ હવે 79માં લીધું રાગ અભિસારિકા જે પ્રેમી પ્રેમીને મળવા જાય એમાં રાગનો પ્રેમ કરવા જાય ત્યાં વ્યભિચારનો પ્રેમ. હા હા હા, એનો નિકંદન કરવા કડ બાંધી છે મેં, પણ એની પહેલા આ દશા થાય છે. અને એમાંથી પછી ચારિત્ર વિશેષ છે, વિશેષ કહેશે.